તારીખ 5/4/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 706 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 646
706 પત્ર પાનું 516 નીચે છેલ્લો પેરેગ્રાફ ઘણું કરીને સત્પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે, કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. શું કહે છે? આધ્યાત્મિક શાસ્ત્ર છે એ પોતાની બુદ્ધિથી માણસમાં છે, અને સત્પુરુષના વચન અનુસાર, આજ્ઞા અનુસાર, માર્ગદર્શન અનુસારમાં છે. એમાં બહુ મોટો ફરક છે. એક શબ્દના અનેક અર્થ થાય છે, એક જ શબ્દ અનેક અર્થમાં વપરાય છે, અને ક્યાં કયા અર્થમાં એ શબ્દ વપરાયો છે એમ પોતાની મેળે સમજવું ઘણું મુશ્કેલ છે. એટલે જ્ઞાની પુરુષને ના સાનિધ્યમાં, જ્ઞાની પુરુષના ચરણમાં આધ્યાત્મિક શાસ્ત્ર જો અધ્યયન કરવામાં આવે તો એ આત્મજ્ઞાનનો હેતુ થઈ શકે છે, આત્મજ્ઞાનનું કારણ બની શકે છે. કારણ બતાવ્યું છે કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, શાસ્ત્રમાં આત્મા નથી. પરમાર્થ આત્મા સત્પુરુષમાં વર્તે છે. એટલે શું? કે આત્મા આત્માપણે વર્તે છે એવું જે જીવંત પરિણમન છે, પારમાર્થિક પરિણમન છે, એ સત્પુરુષના પ્રત્યક્ષ યોગમાં જોવા મળે છે. એ ચિત્ત શાસ્ત્રમાં જોવા મળતી નથી. શાસ્ત્ર છે, વચનાત્મક છે, એટલે વ્યાખ્યા છે. ભલે વ્યાખ્યા યોગ્ય એવી વાતની વ્યાખ્યા છે, એટલે કે વ્યાખ્યેયની વ્યાખ્યા છે, પણ ત્યાં વ્યાખ્યાતા પુરુષ નથી. ત્રણ વાત છે: વસ્તુ વ્યાખ્યેય, તેનું કહેવું તે વ્યાખ્યા, તેનું કથન તે વ્યાખ્યા, અને તે કહેનાર તે વ્યાખ્યાતા. હવે શાસ્ત્ર છે એમાં વ્યાખ્યા છે, વ્યાખ્યેય નથી અને વ્યાખ્યાતા નથી. એ વ્યાખ્યા છે, બે વસ્તુ બાદ છે ત્યાં. ત્યારે સત્પુરુષમાં ત્રણેય વસ્તુ છે. વ્યાખ્યાતા પોતે પણ છે, જે પરિણમનનું છે એ વ્યાખ્યાય છે, અને એને કહે પણ છે. એટલે ગ્રંથની વાત, શાસ્ત્રની વાત એ અધૂરી વાત છે. કેવી વાત છે? અધૂરી વાત છે. કેમ કે થિયરિટિકલ નોલેજ છે, જ્ઞાન છે. એમાં શાસ્ત્રનું જે જ્ઞાન છે તે જ્ઞાન કહેવાય છે, પણ થિયરિટિકલ છે. જ્યારે આત્મજ્ઞાન છે એ પ્રેક્ટિકલ નોલેજ છે. આત્મજ્ઞાન છે એની પ્રાપ્તિ જે છે એ પ્રયોગાત્મક પ્રેક્ટિકલ જ્ઞાનથી જ એની પ્રાપ્તિ છે, અને એ પ્રેક્ટિસ વગર એની પ્રાપ્તિ નથી. એટલે વિચારથી આગળ ચાલીને પ્રેક્ટિસમાં આવવાનું રહે છે. પ્રેક્ટિસ વગર પ્રેક્ટિકલ જ્ઞાન પ્રાપ્ત થવું કોઈ પણ પ્રકારે સંભવિત નથી છે. એટલે શાસ્ત્રથી કોઈને જ્ઞાન થતું નથી. સંસ્કારી વાત જીવની વાત અલગ છે, બાકી કોઈને શાસ્ત્રથી જ્ઞાન થાય એવું બનતું નથી. ભલે એ શાસ્ત્રો જ્ઞાની પુરુષના વચનો છે તો પણ, કેમ કે ત્યાં એક વાત જે મહત્વપૂર્ણ હોવી જોઈએ એ વાત ત્યાં નથી, કેમ કે ત્યાં વ્યાખ્યા છે અને પ્રયોગ નથી. ત્યારે જ્ઞાની પુરુષમાં એમનું પરિણમન એ જ પ્રયોગ છે, અને એ જીવંત પરિણમન જોવા મળે છે. એ જ સત્સંગનું રહસ્ય છે, એ જ સત્સંગનો ભેદ છે, અને એ વસ્તુ એ સિવાય બીજી રીતે ઉપલબ્ધ નથી, ક્યાંય પ્રાપ્ત નથી. એટલે પોતાની ભાષામાં કૃપાળુદેવ કહે છે કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે, પરિણમે છે. આત્મા પોતે પારમાર્થિક પરિણમને પરિણમીની રહ્યો છે. શાસ્ત્રમાં કોઈ પરિણમન નથી. જે મુદ્રા છે અને વાણી છે એ બેનું કોમ્બિનેશન છે કે નહીં?
ત્યાં
હોય ને, જ્યાં પ્રત્યક્ષ યોગ હોય અધ્યાત્મ શાસ્ત્ર છે. વાત ચાલે છે શેની? અધ્યાત્મ શાસ્ત્ર ને. અધ્યાત્મ એટલે શું? કે આત્માનો આધાર લેવો, આશ્રય લેવો, એનું નામ અધ્યાત્મ છે. જેનો આશ્રય લેવાય છે એવું જે પરમ તત્વ છે તે અધ્યાત્મ તત્વ છે, એને જ અધ્યાત્મ તત્વ કહેવાય છે. કેમ કે એનો આધાર લેવાય છે. શું એ અધ્યાત્મ? નાની પુરુષમાં પ્રત્યક્ષ જોવા મળે છે, એ આશ્રય લેતા જોવા મળે છે. જ્યારે શાસ્ત્રમાં કઈ જોવા મળે એવું નથી. બરાબર છે. એટલે તો જ્ઞાની પુરુષનું મૌન પણ બોધ આપે છે. જ્ઞાની પુરુષનું મૌન પણ બોધ આપે છે. જો 249મો પત્ર છે. પાનું 287. પૂર્વે થઈ ગયેલા નીચેથી 7મી લીટી 249મા પત્રને પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે, તથાપિ સ્વરૂપ સ્થિતિનું કારણ હોઈ શકતું નથી. કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતો. તીર્થંકર જેવા મોટા પુરુષ થઈ ગયા છે, ગણધર જેવા મહાન આચાર્યો થઈ ગયા છે, અને યુગ પુરુષ જેવા જ્ઞાનીઓ થઈ ગયા હોય છે, પણ શું કરવું એમના સ્મરણથી નથી સમજાતો. પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, છે કે નહીં? એટલે ત્યાં એ કહેતા હોય તો માત્ર વાણી નથી જોવાની, પરિણમન જોવાનું છે. એવી વાણી તો બીજા પણ કહી શકે, એની નકલ ન થઈ શકે. ભલભલાની નકલ સામાન માણસો કરી શકે છે, આ મિમિકરી વાળા શું કરે છે, નકલ જ કરે છે ને. નકલ કરી શકાય છે પણ પરિણમન ક્યાંથી લાવવું? પ્રત્યક્ષ યોગે વગર સમજાવે ન કહેતો હોય તે સ્વરૂપ સ્થિતિ સંભવિત માનીએ છીએ. બીજાને આત્મામાં સ્થિરતા આવી જાય એવું નિમિત્ત છે એના પરિણમનમાં. તેથી એમ નિશ્ચય થાય છે કે તે યોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. મોક્ષ માર્ગ ન લીધો, મોક્ષ લઈ લીધો. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે, એની અપ્રતિબદ્ધતા જોવામાં આવે છે. પ્રતિબદ્ધપણા ક્યાંય પામતા નથી એ જોવામાં આવે છે. ઉદય છે એમને પણ પ્રતિબદ્ધ નથી, ત્યાં મુક્ત વર્તે છે. એકત્વ નથી થતું ને, એકત્વ થતું નથી. આ તો બે સત્પુરુષ વચ્ચેની વાત કરી, વાણી તો માત્ર વાત છે, વાણી તો માત્ર વ્યાખ્યા છે. આ તો સત્પુરુષનું ચિંતન સ્મરણ કરે અને પ્રત્યક્ષ હોય એમાં ઘણો ફેર છે એમ કહેવું છે. ઘણો ફેર છે. પ્રત્યક્ષ ચિંતન પ્રત્યક્ષ જોવે ને, જોવે ને ચિંતવે, જોવે ને ચિંતવે. પ્રત્યક્ષનો અર્થ જોવાનો છે. કેમ કે વિચાર છે એનો વિષય હંમેશા પરોક્ષ રહે છે, જ્યારે જોવાનો વિષય હંમેશા પ્રત્યક્ષ રહે છે. પ્રત્યક્ષ હોય એને મને વિચારવું નથી પડતું, એ ત્યાં જોવાનું હોય છે. આ ચિંતન એટલે જોવું, પ્રત્યક્ષ જોવું એમ. આમ તો પ્રત્યક્ષ જોઈને અનુસરવું એમ કહેવા માંગે છે. પ્રત્યક્ષ પરિણમન જોઈને અનુસરવું એમ કહેવા માંગે છે, ચિંતનમાં એમ કહેવા માંગે છે. માત્ર જોવું એમ નહીં, જોનાર પછી પોતે અનુસરે છે, અનુકરણ કરે છે. કેમ કે અંતર્મુખ પરિણમન એ ત્રણેય કાળે બહુ જ રહસ્યભૂત વિષય રહ્યો છે. અંતર્મુખ પરિણમન જે છે એ ઘણો રહસ્યભૂત વિષય રહ્યો છે. ભાષાને અગોચર છે એટલે શાસ્ત્રમાં વાત આવે કેવી રીતે? જે ભાષા અગોચર એવું પરિણમન છે એ શાસ્ત્રમાં વ્યાખ્યામાં ભાષામાં આવે કેવી રીતે? એટલે વાત તો અધૂરી રહે છે. જ્યારે પ્રત્યક્ષ યોગે એ જોવા મળે છે અને જોનાર એ જોઈને એનું અનુકરણ અનુસરણ કરી શકે છે, એવી એક યોગ્યતાવશ પરિસ્થિતિમાં જ્યારે જોવા મળે છે ત્યારે કામ થઈ જાય છે. પણ સત્સંગનું પ્રત્યક્ષ યોગનું આ એક એ સિવાય એ પ્રસંગ સિવાય બીજે ક્યાંય ન મળે એવી ઉપલબ્ધિનો પ્રકાર ત્યાં રહેલો છે. એ પ્રસંગ સિવાય બીજા પ્રસંગે ત્યાં એ નથી. એટલા માટે કૃપાળુદેવનું વજન ઘણું રહ્યું છે એ વિષય ઉપર. છું. પરિણમન ની અભિવ્યક્તિ છે વાત તો, પણ મૂળમાં પરિણમન ની જ છે. આમ તો શું છે, દીવાથી દીવો પ્રગટે છે, કાગળમાં ચિત્રેલા દીવાથી બીજો દીવો ન પ્રગટે. ભલે સારામાં સારો કલર પૂર્યો હોય, એક્ઝેક્ટ દીવો દેખાતો હોય તો એમ વાણીથી ખરેખર જ્ઞાન નથી થતું. પરિણમન પરિણમનને ઉત્પન્ન થવામાં નિમિત્ત પડે છે, ભાષા નહીં. કેમ કે એવા ઘણા વક્તાઓ જોવામાં આવે છે કે જ્ઞાનીનું વક્તૃત્વ પણ એની પાસે કાંઈ ન લાગે. પ્રગટ દ્રષ્ટાંત બેનશ્રીનો છે, કોઈ વક્તૃત્વ પણ ન લાગે, છતાં ન લાગે બોલવાની. પરિણતિ થઈ જવી જોઈએ એ આસ્થેથી બોલે, ભાર દઈને ન બોલે. વક્તાને તો શું આરોહ અવરોહ બહુ આવે, બહુ સારા વક્તા હોય ઓરેટર, એવી છટાથી અને વાત શબ્દોને આરોહ અવરોહમાં એવી રીતે લાવે, એવું કાંઈ ન હોય જ્ઞાનીમાં. છતાં એ નિમિત્ત પડે ને ઓલા નિમિત્ત ન પડે, એ જ વાતમાં, એ જ વિષયમાં, એ જ ગાથાનો અર્થ થતો હોય. કારણ શું છે, કેમ કે અહીંયા પરમાર્થ આત્મા વર્તે છે ને, ત્યાં આત્મા વર્તતો નથી, વર્તવું એટલે પરિણમન થવું, ચોખ્ખી વાત છે. ચૈતન્ય ચૈતન્યમાં ચાલે અને ચૈતન્ય જળમાં ચાલે એમાં કેટલો બધો ફેર છે. વાણીમાં હાલે છે, જળમાં હાલે છે, અને આ ચૈતન્ય ચૈતન્યમાં હાલે છે. વાણી ગમે તેવી હોય એની સાથે કાંઈ નિસ્બત નથી. એમ છે, બીજું પોતાને જ્ઞાન નથી, આત્મજ્ઞાન નથી, અને શાસ્ત્રની અધૂરી વાત વાંચીને કાંઈ ને કાંઈ પોતે કલ્પના કરશે ને કલ્પનાએ ચડશે, એનું શું, એનાથી બચવા શું કરી શકે, જો પોતે શું કરી શકે, શું કરી શકે, શું ઉપાય છે, કાંઈ ઉપાય નથી. કૃપાળુદેવના અભિપ્રાય તો એવી વાત છે કે એવા જે દ્રવ્યાનુયોગના અધ્યાત્મ શાસ્ત્રો હોય એ તો જ્ઞાનીના ચરણમાં બેસીને જ વાંચવા જોઈએ, અધ્યયન કરવા જોઈએ કે સમજવા જોઈએ. એમનું તો સ્પષ્ટ એવું જ મંતવ્ય નીકળે છે ઘણી જગ્યાએ. કેમ કે આની અંદર કલ્પના થાય, હવે જે અધ્યાત્મશાસ્ત્ર અથવા અધ્યાત્મનો વિષય દર્શન મોહના અનુભાગને કાપવા માટેનું સારામાં સારું નિમિત્ત છે, એ જ ગ્રંથ, એ જ શાસ્ત્ર તો જો કાંઈ કલ્પના જીવને થાય તો ગ્રહિત મિથ્યાત્મા આવે. એ વખતે શેમાં આવે, ગ્રહિતમાં આવે કે ન આવે, બુદ્ધિપૂર્વકનું ગ્રહણ થાય એટલે. ગ્રહિત ત્યારે ક્યારે થાય, કે દર્શન મોહની તીવ્રતા થાય ત્યારે અગ્રહિતમાંથી ગ્રહિત થઈ જાય. અગ્રહિતમાંથી ગ્રહિત થાય એનો અર્થ શું, કે દર્શન મોહ તીવ્ર થયો. તો જ્યાં અનુભાગ કાપવાનું નિમિત્ત હતું ત્યાં અનુભાગ ઉલટો વધ્યો, કેટલું જોખમ છે. એવું જોખમ ન સમજાય તો ચોક્કસ નુકસાન થતા વાર નહીં લાગે. ઘણું કરીને એટલા માટે લખ્યું છે કે કોઈ એક અપવાદને બાદ કરતા કોઈ સંસ્કારી જીવ છે, સત્પુરુષને વચને આધ્યાત્મિક શાસ્ત્ર પણ આત્મજ્ઞાનનો હેતુ થાય છે. આમ તો આધ્યાત્મિક શાસ્ત્ર આત્મજ્ઞાનનો હેતુ નથી થતો, પણ સત્પુરુષના વચને એમ કરીને પણ થાય, એ પણ થાય એમ. કેમ કે પરમાર્થ આત્મા શાસ્ત્રમાં વર્તતો નથી, સત્પુરુષમાં વર્તે છે. મુમુક્ષુએ જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય, એક તો એ પ્રાપ્ત થવો જ મુશ્કેલ છે, પણ પ્રાપ્ત થયો હોય તો આમ તો શું છે કે સ્કેરસિટી ગણે છે, અબજોમાં કોઈ હોય, કરોડોમાં નહીં, અબજોમાં અત્યારના કાળના હિસાબે. હું કાળ તો એવો હતો કે એક કુટુંબની અંદર એકથી વધારે હોય, પણ એ સતયુગ ગયો. આ તો કળીકાળ કળિયુગ છે, અબજોમાં કોઈ એકાદ હોય. પરમાર્થ આત્મા એટલે આત્મકલ્યાણ નું, આત્મકલ્યાણકારક જેનું પરિણમન છે, એવો પરિણમ તો એવો આત્મા, અથવા આત્માનું જે પારમાર્થિક મૂળ સ્વરૂપ છે એ જ્યાં પ્રગટ વર્તે છે, એ આત્મા પ્રગટો છે જેની દશામાં, એને અહીંયા પરમાર્થ આત્મા કહેવામાં આવે છે. પ્રાપ્ત થવામાં બે વાત છે, એક તો પ્રાપ્ત થવું મુશ્કેલ છે, સંયોગ થવો, યોગ થવો મુશ્કેલ છે, અને સંયોગ થાય તો આશ્રય ભાવ થવો મુશ્કેલ છે. આશ્રય ભાવ થાય ત્યારે ખરો યોગ થયો એમ કહીએ. શું આશ્રય ભાવમાં આજ્ઞાકારિતા આવે છે, અને એમના આશ્રયે કલ્યાણ કરી લેવું એવો ભાવ પણ વર્તે છે. એટલે પોતાને માટે શું આજ્ઞા છે એ ત્યાં સમજવાની કાળજી અને અમલીકરણની પણ કાળજી, એમ બધી વાત ત્યાં ભેગી થાય છે. એટલે મુમુક્ષુએ જે કોઈ, જો કોઈ સત્પુરુષનો આશ્રય પ્રાપ્ત થયો હોય તો પ્રાય જ્ઞાનની યાચના કરવી ન ઘટે. મને જ્ઞાન પ્રાપ્ત કરાવો એમ નહીં લેવું, બહુ માર્ગદર્શન આપ્યું છે કે હું આપના આશ્રય આવ્યો છું ને મને ગમે તેમ કરીને મને જ્ઞાન પ્રાપ્તિ કરાવો, મને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવો, એવી માગણી નહીં કરવી એમ કે છે. માત્ર તથારૂપ વૈરાગ્ય ઉપશમાદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે, અને એ જ્ઞાની તરફ આશ્રય ભાવે ઝૂકતા વૈરાગ્ય ઉપશમ આવી જવો જોઈએ. કેમ કે જીવ અવૈરાગ્ય અને કસાય રસમાં ઝૂકેલો છે, ઉપશમનો વિરુદ્ધ કસાય રસ છે. એટલે આસક્તિના પરિણામ અને કસાય રસમાં તો ઝૂકેલો છે, એ જ્ઞાનીના આશ્રયમાં ઝૂકતા એ એના એના ખલાસ થવા જોઈએ પહેલા, કેમ કે એ અવરોધક કારણ એ છે. પણ જ્ઞાનની યાચના કરનારને એવું નથી થતું, જ્ઞાનની યાતના કરવામાં શું છે કે જ્ઞાન પ્રધાનતામાં જીવ રહે છે અને પોતાના ઉદયમાં એમને જ ચાલે છે. કેમ કે એમાં ભ્રમ શું છે? હું જ્ઞાન પ્રાપ્તિ માટે તો મારો પ્રયત્ન ચાલે છે, હું ધ્યાનથી સાંભળું છું, હું સમજવાનો પ્રયત્ન કરું છું, બરાબર સમજું છું. શું પછી જે એને પોતાને અવરોધ ઊભો થાય એવું જે ઉદય ભાવ છે, એની અંદર જે આસક્તિના ભાવ છે અને રસના પરિણામ છે, એ એને બાંધે છે, એને ખબર પડતી નથી. એટલે પ્રતિબંધ એમને એમ સેવે. ટૂંક માલ્યોને સીધું લઈએ, વ્યાખ્યાન સાંભળી, ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળીને ઘરે જાય, વ્યાખ્યાન સાંભળીને સાંભળતા અમે તેમ લાગે બહુ સરસ, બહુ સરસ, શું ગુરુદેવનું વ્યાખ્યાન, શું ગુરુદેવનું વ્યાખ્યાન, આ તો કઈ વ્યાખ્યાન આવ્યું. એ થોડાક ડગલા હેલા ને ઘરે પહોંચ્યા, ત્યાં તો બધું નજીક નજીક છે, ઘરે પહોંચે તો એટલો જ પ્રતિબંધ, આ મારું, આ ફલાણું, આ ફલાણું, આ ફલાણું, ખાવા પીવામાં એટલો રસ અને પોતાપણું કુટુંબમાં, ચીજ વસ્તુમાં, મકાનમાં, એવું ને એવું એમને એમ, એક જે પરિણામ પહેલા ચાલતા હતા એ જ પ્રમાણે એમને એમ ચાલતા હોય, ને એમાં કંઈ ફેરફાર થવો થયો કે થવો થયો છે કે નહીં કાંઈ સંબંધીનો વિચાર શું થાય ન હોય, ઉલટાની સગવડ કેમ વધારવી, ઘરની અંદર સગવડ કેમ વધારવી, અનુકૂળતા કેમ વધારવી, ધ્યાન રહ્યા કરતું હોય, એટલે વૈરાગ ઉપશમના પરિણામ હોય. ગુરુદેવનો મહિમા કરે તો ભક્તિ નથી કરતા એમ કેમ કહેવાય? ભક્તિ તો કરતા હોય, વંદન નમસ્કાર કરે, મંદિરમાં પૂજા ભક્તિ કરે, ગુરુદેવનો મહિમા કરે, અને મહિમા છે ત્યારે તો બધું છોડીને સંગઠ રહ્યા હોય, આપણે ધંધો વેપાર કે આપણું શહેર સિટી મૂકીને નાના ગામમાં ક્યારે, તો પોતાના પ્રતિબંધક પરિણામો એમને એમ એવા ને એવા હોય, અને ક્યારેક વધે જતા હોય તો ખબર ન રહેતી હોય એનું શું. એટલે કૃપાણ દેવે કોને ખબર, એમને તો એટલું બધું ઊંડું જ્ઞાન છે કે એમને આવી બધા પ્રસંગો વગર જોઈએ, કેમ કે તો પહેલા થઈ ગયા છે, વગર જોઈએ લીખ્યું છે, આપણે તો આ બધું નજર જોયેલું છે, વગર જોઈએ લખ્યું છે કે જ્ઞાનની યાચના નહીં કરતા. વૈરાગ ઉપશમમાં આવો તમે શું, અને એ પ્રાપ્ત થાય એવો પ્રયત્ન થવો જોઈએ, અને એ પ્રયત્ન ક્યારે થાય, એક બાજુનો ઝુકાવ એ બાજુનો ઓછો થઈ જાય ત્યારે બીજી બાજુ ઝૂકે ત્યારે શું.
હે,
એક સાથે થવાના છે, તેમ જ વૈરાગ્ય ઉપશમ આદિ પ્રાપ્ત કરવાના ઉપાય કરવા ઘટે, એટલે એ ઉપાય ક્યારે કરે, પ્રયોગ કરે ત્યારે ખાતા પીતા અને ઉદયમાં પરિણમતા, પ્રયોગ કરે ત્યારે તે યોગ્ય પ્રકારે સિદ્ધ થયે, વૈરાગ્ય ઉપશમ યોગ્ય પ્રકારે પ્રાપ્ત થયે, જ્ઞાનીનો ઉપદેશ સુલભપણે પરિણમે છે. ત્યારે ઓલો જે ઉપદેશ છે, આત્મજ્ઞાન પ્રાપ્તિનો ઉપદેશ છે, એ ત્યારે સુલભપણે પરિણમે છે, નહીં તો સમજાય ખરું પણ પરિણામ ન આવે. સમજવામાં અહીં સુધી પહોંચ્યો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, આ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ નથી, પુણ્ય ધર્મ નથી, પુણ્યથી ધર્મ નથી, એક સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ જ મોક્ષ માર્ગ છે, અને તે આત્માના અંતર્મુખી પરિણામ છે. કેવા છે? અને અંતર્મુખ ઉપયોગે તે પ્રગટે છે, માટે અંતર્મુખ ઉપયોગ જ કર્તવ્ય છે. આ સુધી બરાબર સમજાય, ત્યારે હવે સમજવાનું શું બાકી રહ્યું કે અંતરવું કેમ થવું, એટલું જ સમજવાનું બાકી રહ્યું. બાકી બધું ઠેઠ સુધીમાં આવી ગયું. કેમ અંતર્મુખ થવું એ બાકી, એ જ રહસ્ય છે. બાર અંગનું કોઈ રહસ્ય હોય તો એ જ છે. અને એ પ્રત્યક્ષ અંતર્મુખ પરિણામ અંતરાત્મ વૃત્તિ ઉત્પન્ન થઈ સમજાય છે. ક્યારે સમજાય છે? દ્રઢ મુમુક્ષુતા પ્રાપ્ત થઈ પોતાના પ્રયોજનનો ઉપદેશ અવધારણ કરે અને અંતરાત્મ વૃત્તિ થઈ એ પરિણામ દેખાય છે ત્યારે પહેલા વહેલા જ્ઞાની ઓળખાય છે. એ પહેલું સંકિત થયું. શું થયું? એ પહેલું સંકિત થયું. પહેલું સંકિત થયું એટલે વચનની પ્રતીતિ આવી, વિશ્વાસ આવી ગયો પરમ સત્ય છે. વચનની પ્રતિ આજ્ઞા રુચિ, એમનું વચન એ મને આજ્ઞા, અને સ્વચ્છંદ નિરોધ ભક્તિ આવે. પહેલું સંકિત 751 પત્ર. બસ 60 ત્રીજા સંકિતનું અનુસંધાન ચાલુ થઈ ગયું. પહેલું સંકિત થયું એને બીજું સંકિત ગર્ભમાં આવ્યું, જન્મ પછી થશે. બીજું સંકિત થયું એને ત્રીજું સંકિત ગર્ભમાં આવ્યું, જન્મ પછી થશે. પણ આખી લાઈન સંકિતને અનુસરીને છે એટલે એ ભૂમિકાનું એ સંકિત છે એમ કહી દીધું. શું કહે છે કે ત્યારે જ્ઞાનીનો ઉપદેશ દુર્લભપણે પરિણમે છે અને યથાર્થ વિચાર તથા જ્ઞાનનો હેતુ થાય છે. એ ઉપદેશ યથાર્થ વિચાર એટલે આત્મકલ્યાણકારી જે વિચાર છે એનું કારણ બને છે અને આત્મજ્ઞાનનું પણ એ નિમિત્ત કારણ બને છે. જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુમુક્ષુએ કોઈ એક વિશેષ અલૌકિક હેતુ વિના વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે, કેમ કે તેથી ઘણી અસત્વૃત્તિઓ સદવૃત્તિઓ મળી પડી જાય છે અથવા સદવૃત્તિઓ વર્ધમાન થતી નથી. આ પણ એક બહુ સારું માર્ગદર્શન આપ્યું છે કે જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય, પેટ પૂરતું મળતું હોય, તો મોટા શહેરમાં ઉપાધિવાળા ક્ષેત્રે જવું નહીં, ના પડે છે. અપવાદ એટલો કે કોઈ અલૌકિક કારણ વિના. અલૌકિક કારણમાં શું હોય છે કે કોઈ વખત કોઈ જ્ઞાનીનો નિવાસ એવા ક્ષેત્રમાં હોય, જેમ કે કૃપાળુદેવ પોતે જ મુંબઈમાં રહેતા હતા, અને કોઈ મુમુક્ષુ જીવને પોતાને પણ મુંબઈમાં નિવાસ હોય તો એના માટે એનો વાંધો નથી, કેમ કે એને ત્યાં સત્સંગનો યોગ છે, સત્સંગનો યોગ વધારે છે, તો વાંધો નથી. એ અલૌકિક હેતુ છે, એના માટે બાદ નથી, કેમ કે ત્યાંને એ ક્ષેત્રને થી એના પરિણામો સ્પર્શ નહીં કરે, કેમ કે એનો ઝુકાવ એક જ બાજુ એક જ જગ્યાએ છે, એટલે એને વાંધો નહીં આવે. નહીતર જે સદવૃત્તિઓ છે એ મોડી પડી જાય અથવા સદવૃત્તિઓ વર્ધમાન ન થાય એવી પરિસ્થિતિ બને છે. હા, એ તો પછી તો એ તો સત્સંગ ન મળે તો બધું બેકાર જ છે, બેકાર ગયો કે ભેંકાર ગયો એવું છે. સત્સંગ મળે એટલે પતિકી વાત. જ્યાં સત્સંગ મળે ત્યાં નિવાસ કરવો. અમેરિકાને ત્યાં ગયા હતા તો કે ભાઈ અહીંયા તો સત્સંગ નથી મળતો, શું કરવું? હું રૂપિયા ટુ આવ્યા કે નહીં અહીંયા? તમે ક્યાં ઓરિજિનલ અમેરિકન છો? તમે તો હિન્દુસ્તાનમાંથી આવ્યા, શું કરવા આવ્યા? રૂપિયા માટે આવ્યા, ડોલર માટે? ત્યાં ડોલર કે છે. હવે આત્મકલ્યાણ માટે ત્યાં આવવું, અહીંયા તો કાંઈ પત્તો ખાય એવું છે નહીં, અહીંયા કાંઈ છે નહીં, અહીંનું વાતાવરણ અનુકૂળ નથી, કોઈ વાત અનુકૂળ નથી. હા પૂછે તમે ફરીને આવશો ને, પણ કીધું આવવા જેવું છે હું અહીંયા, અહીંયા કાંઈ આવવા જેવું તો લાગતું નથી. એટલે સત્સંગ હોય ત્યાં ગમે તે પરિસ્થિતિમાં રહેવું, જ્યાં સત્સંગ મળે ત્યાં ગમે તે પરિસ્થિતિમાં રહેવું, બધું ગૌણ કરીને રહેવું, એવો નિશ્ચય હોવો જોઈએ. જો જીવન આત્મામય બનાવવું હોય તો આપણે જીવન કેવું જીવવું છે એ વિચારવાનું છે. બાકી તો બધા ઉદય પ્રમાણે હવ જીવે છે અને રોટલા ખાઈ ખાઈને હું આયુષ પૂરું કરીને પાછા મરી જાય છે, શું કરે છે? આત્મકલ્યાણ કરવું એ કોઈ અપૂર્વ વાત છે, અને મનુષ્ય ભવ એના માટે છે, મારો મનુષ્ય ભવ એના માટે છે, એમ અંદરથી લાગવું જોઈએ, ભાસવું જોઈએ. પછી જે થોડીક એમને માર્ગદર્શન આપતું હતું એ માર્ગદર્શન કેશવલાલભાઈને આપ્યું છે, અને મુમુક્ષુઓને બધાને લાગુ પડે એવો વિષય છે. છેલ્લે તો યોગ વાશિષ્ઠ સંબંધમાં એક લીટી લખી છે કે યોગ વાશિષ્ઠના પ્રથમના બે પ્રકરણ અને તેવા ગ્રંથોનો મુમુક્ષુએ વિશેષ કરીને લક્ષ કરવા યોગ્ય છે, બાકીના પાછળના પ્રકરણો યોગ વાશિષ્ઠના મુમુક્ષુએ કાંઈ વાંચવા જેવા નથી, કેમ કે એમાં તો કથાનો યોગ ચાલ્યો છે અને એ તો કોઈ ઉપમાથી ચાલ્યો હોય એવું લાગે છે.
Mm-hmm.